બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી જય, શ્રી નારાયણ મુનિ દેવ કી જય. મહાત્મા સંત વિદુર ધૃતરાષ્ટ્ર મહારાજને કહે છે, હે મહારાજ, સત્યેન રક્ષેત ધર્મો, વિદ્યા યોગેન રક્ષતે, મૃજયા રક્ષતે રૂપમ, કુલમ વૃત્તેન રક્ષતે, માનેન રક્ષતે ધાન્યમ, અશ્વાન રક્ષત્યનુક્રમા, અભિક્ષણ દર્શનમ ગાસ્વ રક્ષા કુચૈલતઃ. ગઈકાલે આપણે વાત કરી હતી શેનાથી શેની રક્ષા થાય, તમને કોઈને યાદ રહી છે કે ખાલી મારે રાખવાનું? આટલા બધા વહેલા જાગીને આવી સરસ ઠંડીમાં તમે આવો છો, કરોડ રૂપિયાની ઊંઘ હોય સવારમાં, યાદ રહી? એવું છે, એમાં એવું છે, બીજી કથા ભૂલાઈ જાય ને તો ચાલે, આ તો જીવનના પાઠ છે, સમજાય? આ જે આપણે કામનું હોય ને એ તો રાખી લેવું યાદ, પાકો લખી લેવા એવા વાક્યો કે આ આપણે યાદ રાખવા જેવું છે, એવું થોડુંક લખી લેવું. કારણ કે પરિવાર સાથે, સમાજ સાથે, કુટુંબ સાથે, સંસ્થાઓ સાથે કેમ રહેવું, એની આ બધી વાત છે. વિદુરજી મહારાજ કહે છે, હે રાજા, સત્યથી જ ધર્મનું રક્ષણ થાય છે. ઓલી પેસુટી ખાઈ છે ને, પેસુટી શું કહેવાય, એ કંઈક એવું બળ થઈ ગયું હોય ને તો ખહી જાય, પછી છડાવી દે આપણે કાઠિયાવાડમાં, પછી બીજી વખત ખહી જાય ને પછી લપસણી થઈ જાય, પછી ગમે ત્યારે બળ ન કર્યું હોય તોય ખહ્યા કરે. એમ એક વખત માણસ ખોટું બોલીને સીંડું પાડે, પછી ધીરે ધીરે કરતા લપસણું થઈ જાય, પછી હાલ્યા જ કરે. નિયમ જે આપણે લીધું હોય ને, જ્યાં સુધી ખંડિત ન થાય ત્યાં સુધી તો વાંધો નહીં, હાલ્યા કરે ગાડી, પણ એક વખત ખંડિત થયું એટલે પછી બીજી વખત એમ થાય કાંઈ વાંધો નહીં, હવે તો તૂટી જ ગયું છે એમ થઈ, પછી તો તૂટ્યા જ કરે, પછી નિયમ નેવે મુકાઈ જાય, એમ નથી કહેતા? એવું એટલે કાળજી એક જ રાખવાની છે કે પહેલાં આપણે ખોટું જ ન બોલવું. ધર્મનું રક્ષણ કરવું હોય તો લોકો તો ભગવાનની મૂર્તિ પકડી પકડીને ખોટું બોલતા હોય. હરિકૃષ્ણ મનને સોગંદ, એટલા માટે પધરાવી ગયા છે, એટલા માટે પધરાવી ગયા, આ કંઠીના સોગંદ, એટલા માટે સંતો ગળા મૂકી. ધર્મનું રક્ષણ કરવું હોય તો ખોટું ન બોલવું. અભ્યાસથી વિદ્યાનું રક્ષણ થાય છે. શરીરને ચોળી ચોળી નાવાથી રૂપનું રક્ષણ થાય છે, ગઈકાલે કહ્યું હતું. આયુર્વેદનો નિયમ છે, ચોળી નાવાથી વા થતો નથી. ભગવાને આપણને હાથ જ એટલે આપ્યા છે, ગાય ભેંસ ઘોડાને હાથ આપ્યા છે નથી આપ્યા, આપણને આપ્યા છે, તેનો સારો ઉપયોગ કરવો તાળી પાડવામાં, હાથ જોડવામાં, મહેનત કરવામાં, હાથની શોભામાં હારી ઘડિયાળ પહેરી એ શોભા ના ભાઈ, હાથની શોભા મહેનત. આ કડી મહેનત કરનારો કોઈ દાડો રોગી હોતો નથી. પછી આવે છે સદવર્તનથી કુળનું રક્ષણ. આ બહુ ગજબની વાત કરી, સદવર્તનથી કુળનું રક્ષણ થાય. તમે સારા કુળમાં જન્મા છો, તમે કુળવાન પુરુષ છો, કુળવાન સ્ત્રી છો, પણ તમારું વર્તન જો સદવર્તન નહીં હોય તો કોઈ સારા નહીં, કે કુળનું રક્ષણ નથી થતું, કુળનો નાશ થાય છે. ભરતનો શ્રેષ્ઠ વંશ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભરત વંશ, એમાં દુર્યોધન જન્મો છે. બહુ ઊંચો વંશ છે આ. આમ જુઓ ને તો યાદવ કુળમાં કૃષ્ણ જન્મ્યા, પણ યદુકુળ કરતા શ્રેષ્ઠ વંશ જો શાસ્ત્રોમાં બતાવ્યો હોય તો ભરત વંશ છે. એટલે એને ભારત કેમ સંબોધ, ધૃતરાષ્ટ્ર કપટી છે, દુષ્ટ છે, તો એમ જ કહે ભારત. ભરતસ્ય અપત્ય પુમાન ઇતિ ભારત, ભરતનો પુત્ર છો એટલે તને ભારત કહે છે. આટલા ઊંચા કુળમાં જન્મેલું દુર્યોધન કેટલું નીચ છે, એનું વર્તન સારું નથી, એટલે એને કોઈએ સારો કીધો નહીં. અર્જુન ભરતવંશમાં જ છે પણ એ સારા છે. ભરતવંશનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પાત્ર ભીષ્મ પિતામાં, આખા કુળનું તિલક કહેવાય. મોટું ગમે એટલું સારું હોય પણ તિલક વગેરે સારું લાગે? હે ભાઈ, કાલે ગુરુએ વાત કરી હતી ને કે પૂજા કરે પણ મારા તિલક ચાંદલો ન કરી લો. તિલકથી તો તું રૂપાળો લાગે છે. હા, ચાંદલા વગેરેનો માણસ કેવો હાવ ભૂંડો ભૂખ જેવો લાગે. અને શાસ્ત્રોમાં લખ્યું છે ચાંદલા વગેરેનો માણસ સામો મળે તો અપશુકન, એવું લખ્યું છે. મુક્તાન સ્વામી લખ્યું છે ચાંદલા વગરનો માણસ સામો મળે તો અપશુકન કહેવાય. લો તો પેલા આપણે અપશુકન વાળું મોઢું હું લેવા રાખવું? એટલે ભીષ્મ પિતામાં તો ભરતવંશનું તિલક છે. માપવાથી ધાન્યનું એટલે અનાજનું રક્ષણ થાય છે. દરરોજ ફેરવવાથી ઘોડાનું રક્ષણ થાય છે. આપણને એમ થાય હા લાખ હવા લાખની ઘોડી છે પણ બાંધીશ, જ્યારે જરૂર પડશે ત્યારે જાઉં, પાંચ છ મહિના બાંધી રહે ને પછી પલાણ કરો ને કાંઈ ન હોય એમાં. એ 1,00,000ની ઘોડી 1,00,000 રૂપિયામાં જાય, રોજ ફેરવવી પડે એમ કહીશ. પછી દેખભાળ કરવાથી ગાયનું રક્ષણ થાય છે ને. સારા અને મર્યાદાવાળા વસ્ત્રો પહેરવાથી સ્ત્રીનું રક્ષણ થાય છે. સ્ત્રીઓની માટે નિશ્ચિત કરેલા અને નક્કી કરેલા જ વસ્ત્રો પહેરાય. આજે આ બગાડ બહુ થઈ ગયો છે. વસ્ત્રો થઈ ગયા ટૂંકા, પછી એમાં લાજ ક્યાંથી હોય? હે, ક્યાંથી હોય? ઘરના મા બાપ પણ પોતાની યુવાન દીકરીને આજે કંઈ નથી એકતા બેટા તારે આ ન પહેરાય, નથી કહી શકતા. ટૂંકા ટીશર્ટો, ટૂંકા પેન્ટ, એ સ્ત્રીની શોભા છે? વિદુર ચોખ્ખું કહે છે સ્ત્રીને જો પોતાના શીલનું રક્ષણ કરવું હોય તો મર્યાદાવાળા વસ્ત્રો પહેરે, લોકોની નજર એના ઉપર બગડે નહીં એવા વસ્ત્રો પહેરે. આજની આજે જે બળાત્કાર થાય છે એમાં જાજો વાંક પુરુષોનો નથી. આ 5000 વર્ષ પહેલા કહેવાયેલી આ વાત અત્યારે કેટલી સત્ય ઠરી છે તમે વિચાર કરો. મર્યાદા બધામાં પોતપોતાની રીતે હોવી જોઈએ. આ જિંદગી આપણી છે, કેવી બનાવવી એ માત્ર ને માત્ર આપણા જ હાથમાં છે. આવડે મહેકાવતા તો જિંદગી ગુલજાર છે, આવડે મહેકાવતા તો જિંદગી ગુલજાર છે. ઓળખો તો રોશની અને ના ઓળખો તો અંધકાર છે. છે પુષ્પ મધ મધ થતું, છે પુષ્પ મધ મધ થતું અને તલવારની પણ ધાર છે. સેજ છે ફૂલો તણી અને તલવારની પણ ધાર છે. ફૂલની સેજ છે અને તલવારની ધાર છે. સરસ મજાનો ગુલદસ્તો આ જિંદગી છે. જો સુગંધ આપતા આવડે તો નકરી સુગંધ પ્રસરે અને ન આવડે તો દુર્ગંધ. વિદુરજી આગળ બહુ સરસ વાત કરે છે, અદ્ભુત વાત કરે છે. આના જ લક્ષ્યમાં છે. નકુલમ વૃત્તહીનસ્ય પ્રમાણમ ઇતિ મે મતિહી. વિદુર કહે છે, હે મહારાજ, આ મારો મત છે. ધૃતરાષ્ટ્ર વારે વારે વિદુરને એવું સંબોધન કરે છે કે હે વિદુરજી, સમસ્ત ભારત વર્ષમાં આ યુગમાં તમારા જેવો જ્ઞાની અને નીતિજ્ઞ કોઈ નથી. એટલે વિદુરનો મત એટલે કંઈ સામાન્ય વ્યક્તિનો મત નથી. આ વિદુરનો મત એટલે અનેક ઋષિઓ ભેગા થાય એનું જે જ્ઞાન એ વિદુરનું જ્ઞાન છે. તમે કલ્પના કરો કે કૃષ્ણે જેને આટલું સન્માન આપ્યું હોય, દુર્યોધનના પેંડાનું બધું છોડી, મેવા છોડી અને પ્રભુ વિદુરની ડેલીએ ગયા હોય, વંદન કરીને ચરણમાં મસ્તક ઝુકાવીને એમ કીધું, કાકા આજ તો તમારા ભેગા રોટલા ખાવાશ, એ કેવો માણા હશે. હે ભારત વર્ષના મહાન પુરુષોની વચ્ચે સત્ય વાત કહેનારા માત્ર એક હતા, કોઈનો ડર નહોતો. આજના મંત્રીઓની જેવા નહોતા કે મંત્રીને સારું લાગે એ જ કહે. ભાગવતમાં વિદુરજી ચોખ્ખું બોલ્યા છે કે હે દુર્યોધન, તમે એમ નહીં માનતા કે હું તમારો મંત્રી છું એટલે તમને સારું લાગે એ વાત કરું, નહીં તમારું સારું જેમાં હશે એ જ હું કહીશ. આજ તો જે રાજાને સારું લાગે એ બધું કહેવાય. વિદુરજી કહે છે કે હે મહારાજ, મારું માનવું છે કે સારા કુળમાં જન્મેલો મનુષ્ય પણ દુરાચારી હોય તો તે માન આપવાને યોગ્ય નથી. આપણા બાપા બહુ સારા હોય, આપણા દાદા એટલા બધા મહાન ભક્ત હોય કે આખા આપણા પરિવારમાં સમાજમાં સત્સંગમાં એનું મોટું નામ હોય, પણ છોકરામ કાંઈ લેવાનું ન હોય તો એમ ન કહેવાય એમના બાપા તો બહુ મહાન હતા, તો એમના દીકરા આ એવા છે, એવા છે ભાઈ દારૂ પીને પીડ્યો રહે. એટલે વડીલોના જ માત્ર વખાણ કરીને આપણે આપણી મહાનતા સિદ્ધ નથી કરવાની. આપણે આચરણ કરીને, આપણે સાધના કરીને આપણી વ્યક્તિ આપણા વ્યક્તિત્વને આપણે ઉજળું કરવાનું છે. દરેકની જિંદગી પોતાની અલગ હોય છે. મારા બાપા બહુ સારા હતા, બહુ તું કેવો છો, તું તો કંઈક સારો થા, આ અમને લાગવું પડે. માત્ર ગુરુ બહુ સારા હતા, બહુ સારા હતા. એટલું જ નહીં, આપણે સારું થવાનું છે. એટલે અહીંયા બહુ સરસ મજાની વાત કરે છે કે સારા કુળમાં જન્મેલો માણસ સારો જ હોય એવું નથી. એનું આચરણ, એનું વ્યક્તિત્વ, એની ભાષા, એનું શીલ, એની સાધના કેવી છે, એની ઉદારતા કેવી છે, એનો સ્વભાવ કેવો છે, એ પ્રમાણે એને સન્માન મળે છે. અને હે મહારાજ, નીચ કુળમાં જન્મેલો હોય એ ખરાબ જ હોય છે એવું હું નથી માનતો. આ ડાયરેક્ટ ધૃતરાષ્ટ્રને લાગુ પડે છે, વિદુર દાસીના દીકરા છે તે છતાં કૃષ્ણને પૂજવા લાયક છે, સંતો એની પૂજા કરે છે, સન્માન આપે છે. મૈત્રેના આશ્રમમાં વિદુર જાય તો વિદુર મૈત્રી ઊભા થઈને એનું સન્માન કરે, પધારો વિદુર, દાસીના દીકરા હોવા છતાં. કારણ, એને પોતાના વ્યક્તિત્વને નિખાર્યું છે. હર પથ્થર મૂર્તિ બન સકતા હૈ, હર પથ્થર મૂર્તિ બન સકતા હૈ, લેકિન સલાટ અચ્છા ચાહીએ, એને ઘડનારો કોઈક સારો જોઈએ. દરેકમાં કંઈક ને કંઈક પ્રતિભા બેઠી છે. ટાકણા ખાવાની આપણી તેવડ છે, એક પણ ઈયળ એવી નથી કે જે ભમરી ના બની શકે, પણ ઈયળની એટલી તો તૈયારી હોવી જોઈએ, એને ભમરીના ડંખ સહન કરવાની. કુદરતની કેવી જબરજસ્ત કળા, ધરતી ઉપર ચાલવાની તેવડ ન હોય આકાશમાં ઉડવા માંડે એના શરીરે. ગજબની આ બધી વાતો. રાવણ સારામાં સારા કુળમાં જન્મો, ઉચ્ચ કુળનો માણસ રાવણ, એટલે બ્રહ્માના પુત્ર પુલસ્ત મુનિ, એના દીકરા વિશ્રવા, વિશ્રવાના પુત્ર એકનું નામ કુબેર. કુબેર કેટલા મહાન દેવતાઓના ખજાનશી, જેને ફાઇનાન્સ મિનિસ્ટર કહેવામાં આવે દેવતાઓના. આ ઇન્દ્રને પૈસા જોતા હોય ત્યાંથી મળે, બ્રહ્માને પૈસા જોતા હોય તો ત્યાંથી ખાતું પાસ થાય. આ આપણે કેમ બજેટ બહાર પડે, એમ કુબેરજી દર વર્ષે બજેટ બહાર પાડે, આટલા વિષ્ણુના ભાગમાં જવા દો. હાલો, ભગવાન વિષ્ણુએ એની પાસેથી બહુ મોટું દેવું કર્યું છે, એના માટે ઋણ છે. તિરુપતિ તમે જાઓ છો ને, શું છે, ભગવાનને લગ્ન કરવા હતા તો લગ્ન તો કરી નાખ્યા, લક્ષ્મી મળી ગયા, એટલે આમ જોવો તો પ્રેમ લગ્ન કર્યા બે જણે. પછી દેવતાએ બધા કીધું, પ્રભુ આ તમે તો આવો એમને કોરે કોરે પતાવ્યું, આવું હાલે કે? તો ભગવાન કે ભાઈ આપણી આગળ અત્યારે કાંઈ છે નહીં, આ બધા ભગત દાગીના પહેરે, એમાંથી શું થાય? તો કે આમ ન હાલે, હાવ કરું, રિસેપ્શન રાખો. આવી કથા છે. હવે 33 કોટી દેવ ઋષિઓ બધાને આમંત્રણ આપ, અને મોટા માણસનું રિસેપ્શન મોટું જોઈને ભગવાનને એમ તો કાંઈ વાંધો નહીં, આપણે ઢોલ જ વગાડવો છે ને, દેવું કરીને વગાડીએ. ગયા કુબેર આગળ, એ ભાઈ થોડાક પૈસા લાવ્યું, પણ પ્રભુ અહીંયા ઉછીના નથી મળતા, તો વ્યાજે મળે તો વ્યાજ આપી દઈશ, લાવીને. તે કરોડો રૂપિયા વ્યાજે લીધા, કલ્પના ન કરી કે એટલા રૂપિયા ભગવાન વિષ્ણુએ વ્યાજે લીધા, અને જબરજસ્ત રિસેપ્શન રાખ્યું. મને લાગે 2-3 દાડાનું હશે. એટલો બધો ખર્ચો થયો. ભગવાન કે જા, હું કળિયુગમાં તારું દેવું ભરી દઈશ. તે અત્યારે લોકો એમ કહે છે, ભગવાનની માથે વ્યાજનું વ્યાજ આતે ચડતું ચડતું અત્યારે તિરુપતિમાં બેઠેલા ઠાકોરજી ખાલી વ્યાજ જ ભરે છે, હજી તો કુબેરનો એવું બધા કહે. એટલે ઊંચા એ પછી વિશ્રવાના દીકરા કુબેર થયા, અને પાછો એ જ વિશ્રવાનો દીકરો રાવણ કુંભકર્ણ. આટલા ઊંચા કુળમાં જન્મેલો રાવણ સારો કહેવાનો? એટલે અહીંયા વિદુરજી એમ કહે છે કે સારા કુળમાં જન્મે એટલે સારો જ થાય, સન્માનને લાયક છે એવું હે મહારાજ ક્યારેય નહીં માનવાનું. પ્રહલાદ દુષ્ટ કુળમાં જન્મ્યા છે, પ્રહલાદનો બાપ સારો નથી, રાક્ષસ છે, પણ પ્રહલાદને કોઈ રાક્ષસ કે હે હું લેવા નથી કહેતા. એનું વ્યક્તિત્વ સારું છે, એનું આચરણ સારું છે, એનું જીવન ઉત્તમ છે. રોહિતદાસ ચમારના ઘેરે જન્મ્યા, પણ કેટલા મહાન ભગત. કૃષ્ણ જેને ત્યાં સેવા કરવા માટે આવે, તમે વિચાર કરો, કૃષ્ણ વૃદ્ધ થઈ ગયેલા રોહિતદાસ, લોકોને ત્યાં ઢોર મરી જાય એને ઢસડવાનું કામ કરે, થાકી જાય, રાધે કૃષ્ણ કરતા કંઈક ઓટલે બેસી જાય, ત્યારે સ્વયં ઠાકોરજી આવે અને ઢોરને ઢસડી અને વાડામાં મૂકી આવે. કૃષ્ણ પોતે ચમારને ત્યાં નીચ કુળમાં જન્મ્યા છે, પણ મહાન ભક્ત કબીર હરિજન છે. પણ આજે કોઈ એને ઢેઠ કહીશ સંત કહેવાય. હે કેવી વાત છે, શબરી ભીલમાં જન્મે પણ રામ ક્યાં ગયા, એને ત્યાં ગયા. પ્રેમાનંદ સ્વામી મુસલમાનને ત્યાં મોટા થયા, જન્મ ભલે બ્રાહ્મણને પાંચ પણ દૂધ તો મુસલમાનનું પીધું. મોટા મુસલમાનને થયા, મહારાજ મળ્યા. પ્રેમાનંદ સ્વામીને આજે કોઈ એમ કે આ મુસલમાનને ત્યાં મોટા થયા છે, હે આહા મહારાજના હૃદયના સાધુ બની ગયા છે. કેમ બની ગયા, માત્ર ને માત્ર સારું જીવન. બસ તમે તમારા બાપ કોણ છે એનાથી તમે મહાન નથી. પોતે કેવા છે, આપણું બહુ મોટું પુણ્ય હોય, આપણું બહુ મોટું ભાગ્ય હોય તો સારા ઘરમાં જન્મ મળે, પછી સારું થવું ને એ તો આપણા હાથમાં છે. હા, એ કઈ બાપાના હાથમાં નથી. આપણે રોજ દારૂ દુકાને જઈને બેસી બાપા શું કરે, હાવ ખોટા માણસોનો સંગ કરીએ બાપા શું કરે. તમે આવો ને મહાભારતમાં, કર્ણ કઈ સામાન્ય વ્યક્તિનો દીકરો છે, કુંતીનો પુત્ર છે, જે પેટમાં અર્જુન તૈયાર થયા છે પાક્યા, એ જ પેટમાં કર્ણ તૈયાર થયો છે. પણ અર્જુન અને કર્ણમાં લાખ ગાડાનો તફાવત છે, એનું માત્ર કોઈ કારણ હોય તો સંગતિ. શાસ્ત્રો એમ કહે છે સૂર્યને કોઈ દાડો વાદળાઓ નડે નહીં, ગ્રહણ ન લાગે, તેજસ્વી છે. પણ કર્ણરૂપી સૂર્યને દુર્યોધન રૂપી ગ્રહણ ગળી ગયું. આ એટલે અહીંયા વિદુરજી કહે છે કે હે મહારાજ, સારા કુળમાં જન્મે એટલે સન્માનને યોગ્ય છે એવું માનવાની જરૂર નથી, અને નીચ કુળમાં જન્મે તો એ નીચ છે એવું પણ માનવાની જરૂર નથી. એના જીવન અને આચરણ ઉપર જ વ્યક્તિનું માપ નીકળે છે. સગરામ વાઘરીને ત્યાં સ્વામિનારાયણ બે બે રાત્યું રોકાય, એના ઘરના રોટલા ખાય. હે બ્રાહ્મણનો દીકરો થઈને જો ખોટા કામ કરતો હોય ને તો એને સારો ન કહેવાય. ઉચ્ચ કુળનો આદમી નીચા કરે જો કામ, કવિ કાગ, ઉચ્ચ કુળનો આદમી નીચા કરે જો કામ તો ભૂસાઈ ભારતમાં એનું નામ સાચું સોરઠિયો ભણે, તેના નામ ભૂહાઈ જાય. એટલે આપણે સારા કામ કરતા થાવ. બીજી વાત કરે છે આટલા દોષ જેનામાં હોય છે ઈ પૈસાવાળો હોવા છતાંય મહાન પીડાને પામે છે, અતિ પીડિત હોય છે. કયા કયા દોષ બતાવે છે? યા ઈર્ષુ પરવિત્તેશુ રૂપે વીર્યે કુલાન્વયે સુખ સૌભાગ્ય સત્કારે તસ્ય વ્યાધિ અનંતકઃ. તસ્ય વ્યાધિ, તસ્ય એટલે તેને, વ્યાધિ એટલે પીડા. કઈ પીડા? ગુમડાની નહીં. આ ગુમડાની પીડા તો દવા લઈને એટલે મટી જાય, પણ આ જે પીડા છે ને મળી મટતી નથી. આની દવા હું માત્ર સત્સંગ, સદવિચાર, સારું વાંચન, એ જ એની દવા. જો સાંભળો, પહેલું તો એ આવે છે, પારકા ધનની જે ઈચ્છા રે એ કોઈ દાડો સુખી થાય, બીજાના પૈસા ઉપર જ આશા રાખીને બેઠા હોય. અમુક માણસો તો એવી ગણતરીના હોય છે કે કાયમ મહેમાન ગતિ, ઘરે તો ખાવાનું જ પસંદ ન કરે, બહાર જ ધબાકા દે. હા, આજે ફલાણાને ત્યાં જાવ, આજે ફલાણાને ત્યાં જાવ, કારણ કે એક દાડાને પૈસા બચે ને, એ કોઈ દાડ સુખી થાય ભાઈ. હે, અરે ભાઈ, ગમે એટલા પૈસા હોય તો એને હું શું ફાયદો? એક તો પારકાના દ્રવ્યની ઈચ્છા રાખે, પારકાના રૂપની ઈચ્છા રાખે. આની જેવો ભગવાને બનાવ્યો હોત તો એટલે પણ તું ઘણા રૂપાળું થવાનું બહુ હોય ને આમ. હા, પણ હવે ભગવાને હવે જે કંપનીમાંથી માલ આપી જ દીધો છે ભાઈ, એમાં મારું કંઈ ચેન્જિંગ આવતું જ નથી. ગમે એટલા હાબુ ઘસી નાખી, ગમે એટલા પાવડર લગાડી નાખી, ગમે એમ વાળ કરી નાખી. પછી આવે છે પારકાના પરાક્રમની ઉપર જીવનારો જે છે એ કોઈ દાડ સુખી નથી થતો. એમ કે ભાઈ ફલાણા ફલાણા આ જે છે ને આ ગામમાં મોટા કહેવાય ને, એ બધા આપણા ભાઈબંધ, પણ એને તને હું, આ બધા મારા જ છે, આ બધું થઈ જવાનું. પણ એ માણસો ક્યારે ક્યાં ફરી જાય ને ક્યારે કોને ત્યાં ડાકલી વગાડે કાંઈ નક્કી ખરું ભાઈ? પોતાનો પરાક્રમ, એટલે પારકાના પરાક્રમ ઉપર આધાર રાખે કોઈ દાડ સુખી ન હોય, એને હોય હું ભાઈ. પછી આવે છે કુળનું, કુળનો અહંકાર કરે. આ હું તો સારા સારા ઘરમાં જન્મ, પણ તું સારો છો? હે, પછી ઈર્ષાવાળો હોય. પછી એમ કહે છે સૌભાગ્યની ઈચ્છા રાખે કે મારું ભાગ્ય ઉઘડી જાય તારું, મારું ભાગ્ય ઉઘડી જાય તારું. એમ ઉઘડે ભાઈ, તારા પગ હાલે, તારા હાથ હાલે, તારું મગજ હાલે તો ભાગ્ય ઉઘડે. બેઠા બેઠા કોઈના ભાગ્ય ઉઘડતા નથી. આ એટલે આટલી જેને, આટલા દોષો જેનામાં હોય એને કોઈ દાડો સુખ થતું નથી. હવે ગ્રહસ્થોને માટે બહુ સરસ વાત આવે છે. અહીંયા વિદુરજી એમ કહે છે, જીતા સભા વસ્ત્રવતા મિષ્ટાશા ગોમતા જીતા. તમે બધા હરિભગત છો, સારા માણસો છો, પણ ક્યાંય સભામાં જવાનો પ્રસંગ આવે, લગ્નમાં જવાનો પ્રસંગ આવે, કે કોઈ એવી મિટિંગમાં જવાનો પ્રસંગ આવે, તો તમારે તમારી યોગ્યતા પ્રમાણે કપડાં પહેરીને જવા. હાવ લગર વગર પહેરીને જવું નહીં, કંપનીમાં જાઓ. સારા વસ્ત્રો જે પહેરીને જાય છે એ સભાને જીતે છે. તમારે ત્યાં 3000 માણસો કામ કરતા હોય અને તમે લેંગો ફાટલો ને જભો ફાટલો પહેરીને જાઓ તો કારીગરો વાતું કરે, ભાઈ હાલો ને 5-5, 10-10 રૂપિયા ઉઘરાવો ને, તો કે હું આ શેઠને સારો લેંગો સીવડાવી દઈએ. વિદુરજી કહે છે સારા વસ્ત્રો પહેરીને જાઓ એટલે તરત તમારી વ્યવસ્થા થઈ જાય. તમે કોઈ પણ મંદિરમાં જાઓ, સરસ મજાના અપટુડેટ કપડાં, સારી ગાડી હોય એટલે તમારે ચિઠ્ઠીની જરૂર ન પડે, ઉતારાની વ્યવસ્થા એમ નમ થવા માંડે. સાચું છે ને? કે વિદુરજી કઈ ખોટું થોડા કહી ગયા હોય? હે, એ તમારી ગાડી બોલે ભોંપ 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 ભોંપ, શેઠ આવ્યા શેઠ આવ્યા શેઠ આવ્યા, એટલે સ્વામીઓ દોડવા માંડે. સાચું કેવું ને ભાઈ, આપણને શું વાંધો? કેટલી સારી વાત બતાવે. એટલે તમારે તમારી યોગ્યતા પ્રમાણે વ્યવસ્થિત કપડાં પહેરીને લગ્નમાં જાવું, કોઈ સભામાં જાઓ, કોઈ મીટિંગમાં જાઓ, તમારી કંપનીમાં જાઓ તો વ્યવસ્થિત એમ સારું પહેરીને જાવું, એવું અહીંયા વિદુરજી કહે છે. જેના ઘરે ગાય હોય એ સારું ભોજન કરી શકે છે, સારા વસ્ત્ર પહેરનારો સભાને જીતી શકે છે, જેના ઘરમાં સારી ગાય દૂધણી હોય એ સારું ભોજન કરે, કારણ કે ઘરનું દૂધ ને ઘરનું દહીં ને ઘરનું ઘી, અગર બહારના ઘીની કાંઈ કાંઈ નક્કી કઈ હોય. આજે હું આ મને એક ગાયનું ઘી કરીને લાવી દીધું, હું યજ્ઞ કરું ને, તો હમણાં પછી વડતાલને ઉત્સવમાં બધે ગયા ને તે ડબ્બામાં ભરી રાખ્યું હતું, તે બે મહિના પછી ખોલ્યું તો ઘી નહોતું, મીણ હતું. બોલો મીણ હતું, મીણ શું હતું? શરૂઆતમાં મારું ઘી જ લાગ્યું મને તો, બે એકાદ મહિનો હોય મમ્મી તો, પણ બે મહિના પછી ડબ્બો ખોલ્યો ને ત્યારે મીણ. યારો આ લોકો કેટલા છેતરી જાય છે, પણ આપણા ઘરની ગાય હોય તો મીણ થોડી કાઢે આંચળમાંથી, એ તો દૂધ જ કાઢે ને. અને સરસ મજાનું ઘી થાય. કેટલી વાત કરી કે ગાય, હારી ગાય રાખનારો સારું ભોજન કરી શકે છે. પછી વાહનવાળો, ગાડીવાળો હોય, ઘોડાવાળો હોય, ગાડાવાળો હોય, માર્ગને જીતી શકે છે. હાલતા કેટલું કાપડે હાલી શકે. પછી સિલવાન મનુષ્ય હોય, આ એ તમામ વ્યક્તિઓને જીતી શકે છે. બહુ મસ્ત વાત છે. પુરુષમાં બીજું બધું હોય કે ન હોય, મેઇન વસ્તુ શીલ છે, ચારિત્ર છે, વર્તન છે, સ્વભાવ છે. અત્યારના સમયમાં સારા સ્વભાવવાળો જ ચાલે. હા, આડોળ સ્વભાવવાળો ચાલતો નથી. એને એમ થતું હોય કે ભાઈ હું આમ છું તેમ છું, પણ એ નથી હાલતા માણસો. સારો સ્વભાવ હોય તો બધે હાલશો તમે. હવે વાત આવે છે ભોજનની. અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે શ્રીમંત લોકો જે હોય છે, બહુ પૈસાવાળા, એને ભોજનમાં રસ મુખ્ય હોય છે. બરાબર ધ્યાન દઈને સાંભળજો. શ્રીમંત માણસો હોય છે એને ભોજનમાં મુખ્ય રસ હોય છે. પાંચ પ્રકારની ચટણી, દસ પ્રકારના ભજીયા ખાવાનું, તો એક એક ચાખવાનું. અમારે ઘણા રસોઈયા હોય ને, કોઈ પૈસાવાળાને બંગલામાં નોકરી કરતા હોય, ઘરમાં પાંચ જણા હોય તો પાંચે પાંચ જણાની અલગ અલગ વસ્તુ બની. લ્યો, શેઠાણીને રોટલી ભાવતી હોય તો શેઠને ભા ખાખરા ભાવતા હોય, તો શેઠના છોકરાને એકને હવારના પોરમાં ભેળપુરી ખાઈ હોય તો એકને પાણીપુરી ખાઈ હોય. બધાનું અલગ અલગ પૈસા વળે, ખાવાની બે જ પૂરી હોય, કારણ કે પચે જ નહીં શું ખાય. એટલે શ્રીમંત લોકોને ભોજનમાં રસ મુખ્ય હોય છે. મધ્યમ માણસો જે હોય છે એને ભોજનમાં ઘી ઘી મુખ્ય હોય છે. અને જે હાવ ગરીબ માણસો હોય છે એને ભોજનમાં તેલ મુખ્ય હોય છે. અહીંયા શ્રીમંતોને થોડાક ટોક્યા છે. વિદુરજી કહે છે કે મહારાજ, મને તો એમ લાગે છે કે દરિદ્ર લોકો એટલે ગરીબ લોકો જેટલું ભોજનનો આનંદ લઈ શકે છે એટલો આનંદ પૈસાવાળા લઈ શકતા નથી, કારણ કે એને ભૂખ જ નથી લાગતી. તમે જ મને કીધું શરૂઆતમાં, વિદુરજી કે તમે જ મને કીધું શરૂઆત, આવડા મોટા રાજા છો, તમે એમ કીધું કે મને ખાવાનું ભાવતું નથી. તો ખાવાનું ક્યારે ન ભાવે? ભાઈ ભૂખ ન લાગે, હા સ્વાદ ન આવે તો જ ન ભાવે. બાકી કકડીને ભૂખ લાગી હોય તો ભૂકા કાઢી નાખે ને રોટલાના. અહીંયા એમ કહે છે કે હે મહારાજ, દરિદ્ર માણસો સદાયની માટે અતિ મધુર જમે છે. હું કીધું દરિદ્ર માણસો, ગરીબ માણસો સારું જમે છે, કારણ કે ભૂખ લાગે એને જ સારું કહેવાય. કવિએ કીધું દોઢ મણ ફૂલેલી ફાંદમાં બે રોટલી પચતી નથી, અને બીએ ભણેલી બાયડી રોટલી વણતી નથી. હવે હોય ત્રણ ચાર જણા અને રસોઈયો રાખેલો તો આને શું લેવા? તમે પૂજા કરવા લાવ્યા છો, લટક મટક ચાલવા લાવ્યો છો આખા આવડા મોટા ફ્લેટમાં, બંગલો સાફ કરવા માટે પોતાવાળી રાખે, કપડાં ધોવા માટે બીજી રાખે, હા શાકભાજી લઈ જ લેવા લાવવા લઈ જવા માટે એકાદો માણા રાખી દે, હાલવાનું જ નહીં, ખાલી શોપીસ. કેટલી મસ્ત વાત છે ભાઈ. એટલે આપણે બધાની માટે કામની છે. અહીંયા કેટલી ગજબ આગળ વાત કરે છે કે મહારાજ, શ્રીમંતોને જો કંઈ પણ વસ્તુ દુર્લભમાં દુર્લભ હોય જો કે તો માત્ર ભૂખ છે, દુર્લભમાં દુર્લભ ભૂખ. એને પૈસા છે, ગાડી છે, બંગલા છે, કપડાં હારા હારા છે, ભોજનની સામગ્રી ભાર વગરની છે, પણ ભૂખ નથી. તો ખાય હું ધકા. એક વૈદ્યને ત્યાં લાઈન લાગેલી, એક આગળ આવીને બહેન કે સાહેબ તે કે શું છે, ભૂખ નથી લાગતી, એની ગોળી આપો. તે કે લે આ દહ પડી ગા, મધારે ખાજે, હવાર હાંજ ત્રણેય ટાઈમ ભૂખ લાગશે. બીજો આવ્યો, સાહેબ ભૂખ બહુ લાગે છે, બહુ લાગે છે, પણ ખાવાનું નથી. કોકને લાગે છે તો ખાવાનું નથી, અને ખાવાનું ઘણું છે અને ભૂખ લાગતી નથી. વિદુરજી મહારાજ કહે છે, હે મહારાજ, જીર્ણયંતી હિ કાષ્ટાની દરિદ્રાણામ મહીપતે. એ ગરીબ માણસોને તે હે રાજા લાકડા પચી જાય છે, લાકડા. એવી વાત કરી લો, દરિદ્ર માણસોને તો લાકડા પતી જાય, પચી જાય છે, અને આપણને હાવ કાગળના કાગળ જેવી પાતળી રોટલી મળી પચતી નથી, ગોળી ખાધા વગેરે. તો સુખી કોણ? અહીંયા એને એને જે વાત કરી છે, ત્રિકમને પાવડા જે હલાવવાવાળા છે એને તો જાડે જાડે રોટલા પતી જાય ને. એક ડૉક્ટર મોટું પોતાનો બંગલો બાંધતા હતા, એમાં મજૂર લોકો કામ કરતા હતા. ડૉક્ટરને એમ થયું, લાય આંટો મારી આવું સાઈડ ઉપર. ડૉક્ટર સાહેબ આવ્યા સાઈડ ઉપર, બપોરનો સમય 2:30 સમય, મજૂર માણા આના કરતાં જાડો રોટલો હે મોટો જબર હતો. સાહેબ તો જોઈ રહ્યા, ઓલો ખાતો તો કોરો રોટલો અને મરચું ખાતો હતો, એમને એમ જતું હતું. ઘડીકમાં રોટલો ખાઈને હાય મોટો જબર લોટો ભરીને પાણી પીને ઊભો થયો. સાહેબને એમ થયું, ગારો બીમાર પડશે. સાહેબ કે તું મારે ત્યાં કામ કરે છું, મને તારી ઉપર દયા આવે, મારે તને એક સલાહ આપી. બોલો ને સાહેબ, હું આપવું છે? આ ત્યાં છે ને જે કે આ રોટલો ખાઈ ગયા પછી તરત પાણી પીધું ને, પાણી ન પીવાય, વચ્ચે પાણી પીવાય. વચ્ચે જો પાણી પીને તો અનાજ પોચું રહે, એટલે છેલ્લે તું પાણી પીધું. હવે છે ને જ્યારે બીજી વખત જમવા બેસ ને ત્યારે વચ્ચે પાણી પીવું. તે કે સાહેબ એવું? તે કે આ સાહેબ આજે છે ને મારી ઘરવાળી કંઈક કામમાં પડી ગઈ ને એટલે આવી નથી, એના ભાગનો રોટલો છે, હમણાં ખાઈ જાઉં ને કહેશે, એટલે વચ્ચે પાણી થઈ જાય કહેશે. એવો ને એવો રોટલો બીજો ઓલો ખાઈ ગયો, અને પછી સાહેબને આગળ આવીને કંઈક, સાહેબ તમારી થિયરી પ્રમાણે પાણી વચ્ચે થઈ ગયું ને કહેશે. સાહેબને એમ થયું, પાણી તો વચ્ચે થઈ ગયું પણ મારી અક્કલ આજે વચ્ચે આવી ગઈ. હા, લાકડા પચી જાય, લાકડા. એવું કીધું જો આમ આક એવા શબ્દ, જીર્યંતી હિ કાષ્ટાની દરિદ્રાણામ મહીપતે. હે ધરતીપતિ, દરિદ્રોને તો લાકડા પચી જાય છે અને શેઠિયા માણસોને રોટલી નથી પચતી. સુખી કોણ? હરખી ઊંઘ આવી જાય અને હરખી ભૂખ લાગે, આ સુખી, આ નિરોગી. આગળ વાત કરે છે, કોને કોનો ભય લાગે છે? અદમ એટલે ગરીબ માણસોને પેટ ભરવાનો ભય છે, બીક છે કે હાંજ પડી જાય, ભૂખ લાગશે, હું ખાવું, આવી બીક હોય છે. મધ્યમ માણસોને મરવાનો ભય લાગે છે, સારું મરી જાઉં તો. આ વિદુરજીનું આખું તારણ છે, કેટલું સત્ય છે આપણે બધાય જાણીએ છીએ. મધ્યમ લોકોને કાયમ એમ ડર હોય, મરી જાઉં તો, મરી જાઉં તો. અને ઉત્તમ માણસો જે હોય છે, ઉત્તમાનામ તુ મર્ત્યાનામ અવમાનાના અવમાનાત પરમ ભયમ. ઉત્તમ માણસો છે, શ્રેષ્ઠ માણસો છે, સુખી અને સન્માનિત માણસો છે એને કાયમની માટે પોતાના અપમાનનો ભય લાગે છે. ક્યારું આપણું અપમાન થાય તો આપણે એ પાસે આ જાહો જલેલી બધું જતું રહે તો આવી કાયમની માટે બીક રહ્યા કરે છે. વિદુરજી આગળ કહે છે, ઐશ્વર્ય મદ પાપિષ્ઠા મદા પાન મદાદય, ઐશ્વર્ય મદ મત્તો હિ ના પતિત્વા વિબુદ્ધ્યતે. દારૂ પીનારો વ્યક્તિ દારૂના મદ કરતા પણ સંપત્તિનો મદ અતિશય અધિક છે. દારૂના મદથી જેટલું પતન નથી થતું મહારાજ, એના કરતા અનંત ગણું પતન સંપત્તિ અને સત્તાના મદથી થાય છે. તમારા દીકરાને સંપત્તિ અને સત્તાનો મદ છે. દુર્યોધનમાં જેટલા અહંકારના કારણો કહેવાની બધું હતું, રૂપ હતું, યુવાની હતી, સત્તા હતી, અને આડોડાઈનો તો પાર નહોતો, અહંકારી તો હતો જ. એટલે એ માણસનું જેટલું પતન થયું એટલું પતન મહાભારતમાં બીજા એક પણ વ્યક્તિનું નથી બતાવ્યું. આ માણસે ક્યારેય ભૂલમાંય સારું કામ તો કર્યું જ નહીં, ભૂલમાંય નહીં. ઓ ભાઈ, એટલે પાંડવોને હારે રાખ્યા હોત તો એ માણસ નીકળે જ ક્યાં? હા, એને કઈ એનું કઈ આપી દેવું હતું? એટલે અહીંયા બહુ સરસ મજાની વાત કરી છે કે જેને સંપત્તિનો નશો છેડ્યો છે એ માણસથી કોઈ દાડો હારા કામ થતા જ નથી. દારૂનો નશો હારો અહીંયા કીધું. જો દારૂનો નશો કરતા સર્વ કરતા ઐશ્વર્યનો મદ મહાનિંદિત છે. ઐશ્વર્યના મદથી છકી ગયેલો મનુષ્ય છેક પેડ્યા વિના રહેતો જ નથી. અહંકાર એટલો બધો ચડી જાય છે. પ્લસ બાપુના ઘરમાં કહુંબો ઘોળાયેલો, ખલની અંદર થોડોક રહી ગયેલો, બાપુ તો પીન મસ્ત થયેલા, પણ ઉંદડું ક્યાંકથી આવ્યું ને એ બે પાંચ ટીપા પી ગયું. અને પછી દેવાન સ્વામી જોયું ને દેવાન સ્વામી લખ્યું, જેમ ઉંદરડે દારૂ પીધો મસ્તા નો થઈ બોલેજી બહાર તાકી રહી બિલાડી. હા, એટલો કૂદવા માંડ્યો, ક્યાં ગઈ બિલાડી? આજે ના કુળનો નાશ કરી નાખીએ, અરે પણ રહેવા દે, કોળીઓ કરી નાખશે. હે, એટલે ઐશ્વર્ય એટલે સંપત્તિનો ને સત્તાનો મદ માણસના પતનનું મેઇન કારણ છે. મિત્રજી કહે છે, હે મહારાજ, જેની ઇન્દ્રિયો વશ નથી એ માણસ ક્યારેય સુખી થતો નથી. અહીંયા સરસ મજાનું રૂપક બતાવ્યું છે. રથ શરીરમ પુરુષસ્ય રાજન આત્મા નિયતિન્દ્રિયાણસ્ય ચાસ્વા. આ રથ છે, આ શરીર છે, એ રથ છે, આત્મા સારથી છે, ઇન્દ્રિયો ઘોડા છે, મન લગામ છે. આમાં વિદુરજી એવું કીધું, આત્મા સારથી છે. ઉપનિષદની અંદર આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવ તુ બુદ્ધિમ તુ સારથિમ વિદ્ધિ મન પ્રગ્રહમેવ ચ ઇન્દ્રિયાણી હયાન આહુ વિષયાન તેષુ ગોચરા. આ શરીર રથ, ઇન્દ્રિયો ઘોડા, આત્મા રથી, બુદ્ધિ સારથી, મન લગામ. વિદુરજી કહે છે, હે મહારાજ, જેના રથના ઘોડા સારા છે, કેળવાયેલા છે, સારથીના કાબુમાં છે, એનો શરીરરૂપી રથ સારી જગ્યાએ ચાલે છે, અને જેના ઇન્દ્રિયોના ઘોડા વકરેલા છે, વિષયોમાં આસક્ત છે, સારથીનું કયું કરતા નથી, એનો રથ કોઈ દાડો સારી જગ્યાએ પહોંચતો નથી, એ ખાડામાં જ જાય. દારૂ પીધેલો ડ્રાઈવર બસ હાંકે તો નક્કી ખરું ક્યાં જાહે? હે, એક ભાઈ બસમાં ચડીને પૂછ્યું, ભાઈ આ બસ ક્યાં જાહે? ધારી જાહે, ધારી. તે કે ડ્રાઈવર સાહેબે નહીં પીધો હોય તો ધારી જાહે, અને પી ગયો હશે તો અણધારી જાહે, ગમે ત્યાં જાહે. પી ગયો હોય તો નક્કી નહીં ક્યાં જાય, બાકી નહીં પીધો હોય તો ધારી જઈને જ ઊભી રહેવાની. ધારી ગામ છે ને, એમ જેની આંખ, જેની જીભ, જેનું નાક, જેની ત્વચા કાબુમાં નથી, એનો રથ કયા ખાડામાં પડે, ક્યારે પડે, કેમ પડે, કઈ નક્કી ન કહેવાય. બુદ્ધિરૂપી સારથીને આત્માએ સતત પૂછતા રહેવું પડે કે હે બુદ્ધિ, આ મારો રથ જ્યાં જઈ રહ્યો છે વ્યવસ્થિત તો છે ને? બુદ્ધિ એનો જવાબ આપશે. આ ના નહીં પાડે. મનરૂપી લગામ મજબૂત હોવી જોઈએ. ભગવાન બુદ્ધ તમને તો ખ્યાલ છે, ગૌતમ સિદ્ધાર્થ, જ્યોતિષે કીધું મહારાજ જો આ સાધુ થાય તો ભારત વર્ષનો શ્રેષ્ઠ સાધુ થાય, અને જો રાજા થાય તો ભારત વર્ષનો શ્રેષ્ઠ. બે યોગ બરાબર છે, ધ્યાન રાખવાનું. એના બાપે બહુ ધ્યાન રાખ્યું, બહુ એટલે એને બહાર ન જવા દે. બહાર જાય તો એની વ્યવસ્થા વિલાસી હોય બધી. બગીચામાં જાય તો એક પણ ફૂલ કરમાયેલું નહીં, એક પણ પાંદડું હેઠે પીડ્યું ન હોય, આવી બધી વ્યવસ્થા કરી. પણ એણે બુદ્ધિરૂપી સારથીને સવાલ કર્યા, અને સવાલના જવાબ જે સારથી આપ્યા ને એ સંત બની ગયા. હે, એમ આપણે પણ આપણા બુદ્ધિરૂપી સારથીને સતત પૂછતા રહેવું, મારો રથ જે ચાલે છે એ યોગ્ય દિશામાં તો ચાલે છે ને, હું ખોટી જગ્યાએ તો મારો રથ જતો નથી રહેતો ને. આ સવાલનો જવાબ તમારો આત્મા, તમારી બુદ્ધિ એકદમ સત્ય જ આપશે. કારણ કે ખોટું ક્યારેય બોલતી નથી, સારથી ખોટું નથી બોલતો. પછી આપણે માનીએ તોય ભલે, અને આપણી ઇન્દ્રિયો ન માને તોય ભલે, એમાં કાંઈ સારથીનો વાંક હોતો નથી. તો વિદુરજી એમ કહે છે કે હે મહારાજ, જેને ઇન્દ્રિયો રૂપી ઘોડા સારા છે, કયાગ્રા છે, એનો રથ સારી જગ્યાએ જાય છે, અને ઇન્દ્રિયો રૂપી ઘોડા સારા નથી, એનો રથ ખાડામાં જાય છે. સહજાનંદ સ્વામી મહારાજ.